Pues supongo que tiene ritmo económica también. पेज नंबर 272 कथा नंबर 91 सौ साथे लेसु देहादिक संयोगनो आत्यंतिक वियो सिद्ध मोक्ष शाश्वत पदे निज अनंत सुख भो અંબલાલ ભાઈ નું વિવેચન કહે છે કે દેહાદિક સંયોગ નો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય એ રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ સ્વરૂપ મોક્ષ સ્વભાવ પ્રગટે અને શાશ્વત પદે અનંત આત્માનંદ ભોગવાય છે. તો ગુજરાતીમાં પણ સમજવું અંગ્રેજી કરતા પણ કઠિન લાગશે. આપણે જે જીવન જીવીએ છીએ તે સંયોગો વચ્ચે જીવીએ છીએ. જીવ ગર્ભમાં આવ્યો ત્યારે પહેલું કામ શું કર્યું? દેહની રચના કરી. સૌથી પહેલો સંયોગ આપણને દેહનો થયો. દેહનો સંયોગ થયા પછી દેહની રચના કરી. આ દેહના કેન્દ્ર ઉપર બાકીના સંયોગો આપણને પ્રાપ્ત થાય છે. જથ્થાબંધ સંયોગો છે, પદાર્થો છે અને વ્યક્તિઓ પણ ઘણી છે. આ બધું દેહ છે તો તે છે. છોકરી પરણે એટલે વર સાસુ, વર સાસુ, નણંદ, દિયર, જેઠ, જેઠાણી બધું આવ્યું. પરણી તો વળગ્યું ને, તમને દેહ મળ્યો એટલે માતા પિતા ભાઈ બહેન ફૈબા કાકા જે પણ હોય તેના સંબંધ થાય અને ત્યાર પછી મકાન ધન સંપત્તિ પદાર્થો જે કંઈ પણ હોય તે બધું સાથે મળે. પછી આખું વર્તુળ ગોઠવાઈ જાય. આ બધું કેમ મળ્યું? પહેલાં શું થયું? દેહ મળ્યો એટલે સંયોગો મળ્યા. તેવી રીતે જેવો દેહ છૂટે કે એકી સાથે એક ઝાટકે સંયોગો આદિ બધું છૂટી જાય. લોકો એમ કહે છે કે ત્યાગ તો કરવો છે પણ ધીરે ધીરે કરીશું. થોડો આજે, થોડો કાલે. આજે એક રોટલી છોડીએ, કાલે બે, પછી ત્રણ રોટલી છોડીશું. એક ઝાટકે કંઈ છૂટે. નાની પુરુષો કહે છે કે તારે વચમાં ક્રમ પાડવો નહીં પડે. એક પળ પણ એવી આવશે કે જે બધું એકી સાથે છૂટી જશે, જીવન પૂરું થઈ જશે. આપણું જીવન એ સંયોગોની ઘટમાળ છે. સંયોગોના આધારે આપણે જીવન જીવીએ છીએ. આપણું સુખ, આપણું દુઃખ, આપણો હર્ષ, આપણો શોક, આપણું અભિમાન, આપણી નમ્રતા, આપણી મૂંઝવણ, હસવું રડવું આ બધું નાટક જ જે ચાલે છે તે દેહના સંયોગથી. પહેલા દેહનો સંયોગ થયો અને દેહને બાકી બધાનો સંયોગ થયો. જે સંયોગો વચ્ચે આપણે જીવીએ છીએ તે સંયોગોનો વિયોગ પણ થાય. દેહનો સંયોગ છૂટી જવાનો, દેહનો વિયોગ થવાનો અને જેવો દેહનો વિયોગ થયો કે તેના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થયેલ છે તે પણ પૂરા થયા. વિયોગ થાય એટલે બધો ખેલ ખતમ.
વાત એ કરવી છે કે આવો વિયોગ થાય છે પરંતુ પાછો નવો સંયોગ થાય છે, નવું શરીર મળે છે અને પહેલાની જેમ સંયોગ વિયોગનો ખેલ ચાલુ. જૂનો વિયોગ થતાં જેમ વિષાદ થાય છે તેમ નવો સંયોગ થતાં હર્ષ થાય છે. આવી ઘટના નિરંતર ઘટતી જ હોય છે. આને કહેવાય છે સંસાર. અહીં એક મજાનો શબ્દ મૂક્યો છે, દેહાદિત સંયોગનો અનુક્રમે વિયોગ થાય છે. આ શરીર પહેલી વખત છોડશો તેવું નથી. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે જેટલા શરીર અત્યાર સુધી આપણને પ્રાપ્ત થયા છે તે ભેગા કરીએ તો 14 રાજલોકમાં પણ ન સમાઈ શકે. દેહાદી સંયોગનો વિયોગ થાય છે પણ ફરી તે ગ્રહણ ન થાય એવો વિયોગ કરવામાં આવે તો સંસારથી, શરીરથી, સંયોગથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય. તેને કહેવાય છે મોક્ષ. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. આત્યંતિક એટલે ફરી કદી પણ ગ્રહણ ન થાય, ફરી કદી પણ સંયોગ ન થાય, કાયમ માટે વિયોગ. એવી જે અવસ્થા પ્રાપ્ત થાય એવી અવસ્થાને સિદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. એવી અવસ્થાને મોક્ષ કહેવામાં આવે
છે. મોક્ષ માટે ત્રણ શબ્દો વાપર્યા. પહેલો સિદ્ધ અવસ્થા, બીજી મુક્ત અવસ્થા અને ત્રીજી શાશ્વત અવસ્થા. પહેલી સિદ્ધ અવસ્થા તેને કહેવાય કે જે અવસ્થા પ્રાપ્ત થયા પછી કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી, એ પરિપૂર્ણ સિદ્ધ થયો. બીજું મુક્ત અવસ્થા, તે સ્વતંત્ર થયો, મુક્ત થયો, જ્યાં કર્મનું બંધન નથી, જ્યાં રાગદેશનું બંધન નથી, જ્યાં કસાયોના બંધન નથી, કોઈ પણ જાતના બંધન નથી તેવી અવસ્થા. ત્રીજું શાશ્વત અવસ્થા. મોક્ષ એ શાશ્વત અવસ્થા છે, શાશ્વત પદ છે. સંસારની કોઈ પણ અવસ્થા શાશ્વત નથી. કોઈ પણ સંયોગોનો વિયોગ થયા વગર રહેવાનો નથી, માટે તે શાશ્વત નથી. વર્તમાન સંસારમાં પ્રાપ્ત થતી મનુષ્યની કોઈ અવસ્થા શાશ્વત નથી. ચક્રવર્તીની અવસ્થા શાશ્વત નથી. જવા દો મનુષ્યની વાત, પણ દેવોની શી હાલત? દેવોની પણ કોઈ અવસ્થા શાશ્વત નથી. લાંબામાં લાંબુ 33 સાગરો પામનું આયુષ્ય અબજો ને અબજોથી ગુણો છતાં ગણતરી ન થાય તેટલા બધા વર્ષો હોવા છતાં પણ એ અવસ્થા સંયોગો છૂટી જવાના, એ અવસ્થા સંયોગો છૂટી જવાના તે શાશ્વત નથી, પણ મોક્ષ શાશ્વત અવસ્થા છે.
મોક્ષ અવસ્થામાં જે કંઈ આનંદ અનુભવવાનો છે તે નિજ આનંદ, પોતાનો આનંદ અનુભવવાનો છે. તમે જે સુખ અનુભવો છો તે પોતાનું નથી, પણ ઉછીનું છે. સંગીત સાંભળતા હો, ટીવી જોતા હો અને ટીવી સામે બેઠા બેઠા ડોલતા હો અને લાઇટ જાય તો હાય લાઇટ ગઈ, અને તમારું સુખ પણ ગયું, સંગીતની મજા પણ ગઈ. જે કાયમ નહીં તે પોતાનું સુખ નહીં, એ સુખ પારખો. જગતમાં એક જ અવસ્થા એવી છે કે જ્યાં પોતાનો આનંદ સ્વતંત્રપણે અને કાયમ અનુભવી શકાય છે. કંઈ ખ્યાલ આવે છે? કંઈ પિક્ચર સ્પષ્ટ થાય છે? મોક્ષમાં સુખ નથી, મોક્ષમાં દુઃખ નથી, મોક્ષમાં પરમ આનંદ છે. અને એ પરમ આનંદ ઉછીનો નહીં, પારખો નહીં, પણ પોતામાંથી જ પ્રાપ્ત થયેલો છે. ઠીક લાગે છે આ અવસ્થા? આ એવી અવસ્થા છે જ્યાં કોઈને રાજી કરવા પડે નહીં, જ્યાં કોઈ નારાજ થાય નહીં, જ્યાં કોઈના મોઢા જોવા પડે નહીં, જ્યાં કોઈ સુખ લૂંટવી લે તેવો અનુભવ ન કરવો પડે, જ્યાં દુઃખ આવે જ નહીં, જ્યાં કોઈની પરતંત્રતા નહીં. તમે તો કેટલાને રાજી રાખો ત્યારે સુખ મળે. ઘરમાં ફર્નિચર છે તેને પણ ઠીક રાખવા ઝાપટ મારવી પડે, ધૂળ ખંખેરવી પડે. ઓછી ઉપાધિ છે, વાસણોને પણ ઉજળા કરવા ઘસ ઘસ કરવા પડે. આ તો કંઈ જીવન છે. મોક્ષમાં કોઈ ઉપાધિ કે મુશ્કેલી આવતી જ નથી. નિજ અનંત સુખભોગ, અદ્ભુત શબ્દો છે. નિજ એટલે પોતાનું. એમ થાય કે ભાડાનું મકાન ગમે તેટલું મોટું અને સારું હોય પણ એ તો ભાડાનું, પોતાનું નહીં. અને નાનકડી ઝૂંપડી હોય પણ તે ઘરની છે, ત્યાં કંઈ ઉપાધિ નથી. કન્યા માટે મૃત્યુ શોધવા જાઓ ત્યારે પૂછો છો ને કે ઘરનું ઘર છે કે ભાડાનું, કે રખડતો રામ છે. આપણને આપણું ઘરનું ઘર નથી. સ્વર્ગમાં વૈમાનિક દેવની વૃદ્ધિ હોય તો પણ તે ઘરનું ઘર નથી. મોક્ષ અવસ્થા એ ઘરનું ઘર અને આનંદ પણ પોતાનો. કર્મરહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શું કહ્યું? કર્મરહિત મુક્ત આત્મા મોક્ષ ગતિમાં છે. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે અને દેહના આધારે અનેક બાહ્ય સંયોગો મળે છે. હું ઘૂંટી ઘૂંટીને કહું છું કે દેહના આધારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થાય છે. આ સંયોગ એક વખત એક કાળે નિશ્ચિત છૂટવાનો, પણ તે નિમિત્તે રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષ થવાથી કર્મ બંધાય છે. તેને ભોગવવા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. હવે અવસ્થા બદલાઈ ગઈ. દેહાદી સર્વ પરદ્રવ્યથી આત્મા મુક્ત થાય છે, કારણ કે મોક્ષ થયો. ફરી પાછો દેહાદિકનો સંયોગ ન થાય તેમ કાયમ માટે દેહ સાથે આપણો સંબંધ છૂટી જાય છે. દેહ સાથે છૂટાછેડા થયા. આપણે મરીએ છીએ અને દેહ છોડીએ છીએ, પરંતુ કાયમ માટે વિયોગ થતો નથી. સર્વ કર્મનો ક્ષય થતા શાશ્વત પદ પ્રાપ્ત થયા પછી આત્મા સહજ આત્મસુખનો અનુભવ કરે છે. અને એવા અનુભવમાં જે આનંદ મળે છે તેવી અવસ્થાને જ્ઞાની પુરુષ મોક્ષ કહે છે. આ કોઈ ચમત્કારિક અવસ્થા, પેલી પાર એવી કોઈ જગ્યા તેની વાત જ નથી. સિદ્ધિ અને સ્પષ્ટ વાત છે. અંદરમાંથી દેહાદિકનો એક વખત વિયોગ થયા પછી ક્યારે પણ ફરી સંયોગ ન થાય તેવી તમારી કાયમ માટેની અવસ્થા
તેને મુક્ત અવસ્થા મોક્ષ કહે છે. આવી મુક્ત અવસ્થા છે, આવો મોક્ષ છે. અને શાસ્ત્રોને એમ કહેવું છે કે આ પાંચમું પદ એટલે મોક્ષ છે એમ જેણે આનંદપૂર્વક સ્વીકાર્યું, જેનું હૈયું નાચી ઉઠ્યું, તે સમ્યક દર્શન તરફ વળ્યો તેમ કહેવાય. હજુ સમ્યક દર્શન થયું નથી પણ સ્વીકાર થયો. અને મોક્ષ છે એ સ્વીકાર જ્યારે થાય ત્યારે સાધના સાર્થક, સમર્પણ સાર્થક. અહીંથી પરિવર્તનની શરૂઆત થશે. મોક્ષ છે તેમ સ્વીકાર્યા પછી જ ખરા અર્થમાં સાધનાની શરૂઆત થશે.
શું છે વિચારણાનું સૂત્ર? જે મોક્ષ છે એનું સ્વરૂપ સ્વીકારી તો લઈએ, પણ સ્વરૂપની સમજણ વિના જો સ્વીકાર થાય તો આવો સ્વીકાર તો અનેક વાર થાય. એકવાર એ સ્વીકાર થાય પછી બીજો બધાનો અસ્વીકાર થાય. જો મોક્ષનો સ્વીકાર થાય સમજણપૂર્વક તો મોક્ષ સિવાયની અવસ્થા એનો અસ્વીકાર થાય. એટલે જે વાત છે એ મોક્ષના સ્વરૂપને સમજવાની વાત છે. તો મોક્ષના સ્વરૂપનું સમજવું છે તો એના અનેક વાત આપણને મૂકી છે. એમાં મૂળ વાત શું? દેહ સંયોગનો કાયમ માટે વિયોગ થાય. આ એક સૂત્ર પૂછ્યું. આમ તો મોક્ષ એટલે બીજું કાંઈ નથી, પણ બધાની વાત નથી કરી. શેની કરી છે? સંસારથી છૂટવું એ મોક્ષ એમ નથી કહ્યું. ઘરથી કાયમ છૂટીએ એ મોક્ષ એમ નથી કીધું. સગાવાલાથી કાયમ છૂટીએ એટલે મોક્ષ એમ નથી કીધું. પદ પદવી પ્રતિષ્ઠાથી કાયમ છૂટીએ એટલે મોક્ષ નથી કીધું. શું કહ્યું? દેહાદિક સંયોગથી છૂટીએ. કેવી રીતે છૂટીએ? ફરી શબ્દ પ્રયોગ શું કીધો છે? ગ્રહણ ન કરવો પડે. કોણ ગ્રહણ કરે છે? એક વાર જો તમે આ કૃપાળુ દેવના શબ્દો ઉપર લખશો, આપણને એમ થાય કે આપણો ગુણ સમજી છે, આપણને બધી ખબર છે. આ વાંધો સ્વચ્છંદનો છે. એ કહે છે ગ્રહણ ન થાય. દેહની રચના કોણ કરે છે? જીવ પોતે જ. યોનિમાં આવ્યા પછી પહેલું કામ શું કરે? દેહની રચના કરે, શરીરની રચના કરે. એની જે કર્મની ઉપલબ્ધિ હોય એના પ્રમાણે એની ઇન્દ્રિયોની રચના થાય, એની પર્યાપ્તિ થાય. પણ કરે કોણ? જીવ પોતાની શક્તિથી પુદગળ વર્ગણાને ગ્રહણ કરીને દેહની રચના કરે છે. દેહની રચના થયા પછી એ દેહના કારણે સંયોગોની રચના. બેસે છે વાત? દેહ કોણે ગ્રહણ કર્યો છે? જીવે કર્યો છે. તત્વની વિચારણા ન કરીએ ત્યાં સુધી બાકીની બાબતમાં ચાલીએ. અને ચાલે ભાવનાત્મક સ્થિતિમાં ચાલે કે માતા પિતાએ દેહ આપ્યો છે, ભગવાને આપ્યો છે, આ છે તે છે, એ બોલીએ, બધું બરોબર છે. જેને છૂટવું છે એની ભાષા બદલાઈ જાય, એની સમજ બદલાઈ જાય. જેને બંધન પકડાય ને એને જ મુક્તિ પકડાશે, ને તો નહીં પકડાય. જો મારે કારણે બંધન છે એવી પાકી ગાંઠ વડે, જો પ્રભુએ આપ્યો છે તો પ્રભુ નહીં આપે જે દી નહીં આપવો હોય તે દી, અને તો તું મુકશો ને એમ ને, તો તારા મોક્ષમાં બાધારૂપ કોણ? પ્રભુ. કેટલું બધું તત્વની સાથે આપણે વિચાર કરીએ છીએ કે આપણો આવો વિચાર કરીએ એમાં કેટલું અંદર ગાંઠ પણ છે, ગેરસમજણ છે. આપણે ખોટો કોઈને દોષ આપીએ છીએ, આમાં ઈશ્વર તો ક્યાંય છે નહીં. પહેલું કામ શું કર્યું? કેટલો સરસ શબ્દ છે, તું સંસારમાં આવ્યો અને આવા પ્રત્યેક સંસાર તારા દરેક દેહ સાથે સંસાર છે. દેહ બદલાય એટલે સંસારનું સ્વરૂપ બદલાય. પશુનો દેહ હોય તો સંસારનું સ્વરૂપ જુદું, દેવનો દેહ હોય તો સંસારનું સ્વરૂપ જુદું, નરકીનો દેહ હોય તો સંસારનું સ્વરૂપ જુદું, મનુષ્યનો દેહ હોય તો સંસારનું સ્વરૂપ જુદું. એમાં અનેક પ્રકારની યોનિસી 84 લાખ છે અને જીવના છકાઈ પણ જીવનું સ્વરૂપ છે વિવિધ પ્રકારે. તે જે પ્રાપ્ત કર્યું, તે જે લીધું, તે જે રચના કરી એના પ્રમાણે અહીંયા સંસાર બનશે. અહીંયા મનુષ્યમાં થયો તો માતા પિતા ભાઈ ભગિની પુત્ર મામા કાકા ભાઈ ફુવા વેવાય વેલા બધું આ સંસાર સ્વજન પરિજનનો થયો, મકાનનો થયો, પરિવારનો થયો, પરિગ્રહનો થયો, માન કીર્તિ પદ પદવી પ્રતિષ્ઠાનો થયો. સેના આધાર ઉપર થયો? દેહના આધાર ઉપર થયો. તમામ સંયોગોનો કેન્દ્ર બિંદુ શું? આ દેહ ગયો તો બધો વિયોગ. અરે ભાઈ, વિયોગ તો દેહનો થયો છે. મારું પદ મારી સાથે છે, મારી પદવી મારી સાથે છે, મારી મિલકત મારી સાથે છે, મારા સગા સંબંધીઓ મારી સાથે છે, કઈ છે? એકે ભેગું આવે. કેટલી વાર દેહ છૂટો તો કેટલી વાર દેહ સિવાય કેટલું બધું હતું એમાંનું એકે નથી. આજ તો પાછો ભિખારીને ભિખારી નથી. શિક્ષણ આપણી સાથે નથી, મિલકત આપણી સાથે. કોઈ કહે કે ગયા જન્મમાં તું આખું અડધું ગામ તારું હતું એટલી માલિકી હતી, આજે ભાડાની ઓયડી મળતી નથી કે કેમ? એ જે હતું ને એ દેહને સંબંધને હતી. એ માયા, એ સંસાર દેહ આધારિત હતો. આત્માને એની સાથે કબીર સાહેબે શું કહ્યું? આપ મૂવે તો ડૂબ ગઈ દુનિયા. તારી દુનિયા બધી, તારો સંસાર બધો જ ક્યાં સુધી હતો? જ્યાં સુધી તારો દેહ હતો ત્યાં સુધી. તું તો છો જ પાછો, દેહ નથી તો પણ તું તો છો જ. આ મૂવો માગસ બધા પાસે. ક્યાં ગયો તારો સંસાર? ચક્રવર્તીનો સંસાર, રાજાનો સંસાર, દેવનો સંસાર, આ બધો તારો અનેક પૂર્વભવની અંદર, તારી અનેક ગતિઓની અંદર આ બધો સંસાર હતો. અત્યારે કાંઈ નથી. કેમ? તો એ આધાર દેહ હતો. સંયોગ મૂળ દેહનો કર્યો તે, અને દેહને કારણે આ સમસ્ત સંસારમાંથી અમુક પ્રકારનો ભાગ સંસારનો એ તારી સાથે જોડાયો. જેટલો એ દેહની સાથે જોડાઈ શકે એટલો. મનુષ્ય દેહના સંસારની સાથે પશુનો સંસાર જોડાય, નરકીનો સંસાર જોડાય, દેવનો સંસાર જોડાય, કાંઈ ન થાય. એનું જગત જુદું છે, એની દુનિયા જુદી છે, એનો સંસાર જુદો છે, છતાંય બધા જીવો છે. આ જ સંસારમાં દરેકનો પોતપોતાનો સંસાર છે અને બધા જીવોના સંસારનો સરવાળો એટલે લોક. એમાં દરેકનો સંસાર એમને મળે પછી આ ભાઈ ગયા પણ એનો સંસાર રહી ગયો, રહેતો નથી. ક્યાં સુધી રહે? આ એની સાથે સંયોગમાં જે હોય ને એના મગજની અંદર જ્યાં સુધી જે સમજણ ન હોય ને ત્યાં સુધી રહે. આ મારા બાપાનું, આ મારા મામાનું, આ મારું, આ અમે, આ બધું ગાંઠ પણ જ્યાં સુધી હોય ને સમજ ન હોય એ ગયા. એના દેહ આધારિત જે સંસાર હતો તે બધો ગયો. એનો એને મમત્વ છૂટી ગયો ને તને તને રહી ગયો. જુઓ માયા, એક એક વસ્તુ સંસારનું પહેલી ભાવના અનિત્ય ભાવના સંસારની. જ્ઞાનીઓ કહે છે કે 12 ભાવના જે બરોબર ભાવે ને એના બધું તત્વજ્ઞાન આવી ગયું. તીર્થંકરો પણ આ 12 ભાવના ભાવીને સિદ્ધ ગતિને પામ્યા એમ કૃપાળુદેવે લખ્યું. જેને આ 12 ભાવના મૂળ છે, સંસાર સંબંધી એમાં 4 ભાવના કીધી, અશરણ છે, અનિત્ય છે, અસાર છે અને અસૂચિમય છે. કઈ શંકા છે? બેસી શ્રદ્ધા. અસાર વિચારીએ તો પોતાને માટે પાછો સાર છે, અસૂચિમય વિચારીએ તમને થાય કે મારે તો ફર્સ્ટ ક્લાસ પરફ્યુમ છે, આટલા છે, આ સાધનો છે. પ્રત્યેક બાબતની અંદર એનો ભ્રમ એ ચાલુ જ છે. મારું ગમે તે હોય પણ આનું સ્વરૂપ જ આ છે, આનો બીજું કોઈ પરિણામ આવી શકે નહીં. એમ એટલી બધી વાત કરે છે કૃપાળુદેવે, એક ગાથાની અંદર મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. અને એ સ્વરૂપ સંસારનો ક્ષય થયા વિના મોક્ષનું સ્વરૂપ સંભવે નહીં. આપણને મોક્ષનું સ્વરૂપ સમજાતું નથી, પકડાતું નથી, એટલે મારે મોક્ષે જવું છે, મારે મોક્ષ લેવો છે, મારે મોક્ષ મેળવવો છે, જાણે અનેક સંસારની ખરીદી કરવા જવું હોય શોપિંગ મોલમાં એમ થેલી લઈને નીકળી પડ્યો છે, મોક્ષ જોઈએ છે. સંસારનો ક્ષય એટલે મોક્ષ. તો સંસારનો ક્ષય શેમાં છે? તો કે દેહાદિક સંયોગ. તારો બધો સંસાર દેહાદિક સંયોગના ઉપર આધારિત છે, એના ઉપરની આ બધી રચનાઓ છે, એનું વર્તુળ એક થયું એટલે એના ઉપરથી આ બધું ચાલે છે. હવે એ આવો તો અનેક વાર કર્યો અને અનેક વાર છોડ્યો, એટલે શબ્દ મૂક્યો કે દેહાદિક સંયોગોનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે. તમે કહો કે સાહેબ અમે ક્યાં દેહ પકડીને બેઠા છીએ, અમે તો ડાયા છીએ, અમે સમજીએ છીએ કે આ દેહ તે મારો, એટલે છોડો, 25 વરે છોડો. પણ છોડ્યો તો ખરો, પછી બીજો ગ્રહણ કર્યો. હોય અને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. દેહ છે એ કર્મનું સ્વરૂપ છે, સંસાર છે એ કર્મનું સ્વરૂપ છે, સંસાર છે એ કર્મનું સ્વરૂપ છે. ચેતન ન હોય તો એનું ગ્રહણ કોણ કરશે? અનંતવાર દેહ છૂટો, દેહ આધારિત અનંત સંસાર પણ અનંતવાર છૂટ્યા. બરોબર પકડાય છે વાત? સમજાય છે? વિચારણા ચાલે છે કે આપણે બીજે વયા ગયા કે આ વિષયમાં છીએ? ફરી ગ્રહણ થયા. અરે છોડ્યા તો આવ્યા ક્યાંથી? તો કે ફરી તે રચના કરી. પેલું કામ શું કર્યું? જ્યાં દેહ છોડ્યો પછી બીજે જ્યાં ગયો ત્યાં પેલું કામ શું કર્યું? દેહની રચના કરી. એટલે આખો સંસારની પાછી નવી ઘોડી નવો દા. લગ્ને લગ્ને તે શરૂ કરી દીધું. શબ્દ પ્રયોગ જ્ઞાનીના સમજવા અને એના અર્થ વિસ્તારથી તત્વની સમજણ મેળવવી, આ સત્સંગ છે. નહીતર તો આ બધું સમજાય નિશાળમાં સમજાય. આ ચોપડી લઈને ગયા હોય માસ્તર સમજાવે, હે? તમને ગ્રહણ શબ્દ સમજાવે, સંસાર શબ્દ સમજાવે, દેહ સમજાવે, તમે ધારણ કર્યો સમજાવે, બધું સમજાવે, પણ તત્વની દ્રષ્ટિ ન આવે. આ અઘરું તો નથી. કેવું સરસ મુનિશ્રીએ લખ્યું છે. શું લખ્યું છે? શું લખ્યું છે? છે તો ગુજરાતીમાં પેલી લીટી વાંચો. મુનિશ્રી શું કે છે? આ અંબાલાલભાઈએ વિવેચન લખ્યું પછી મુનિશ્રી શરૂ કરે છે કે આ છે તો ગુજરાતીમાં પણ અંગ્રેજી કરતા પણ. કેમ કે જેને અંગ્રેજી સાથે પરિચય જ નથી એને તો અંગ્રેજી કેવું કઠિન, કશી જ ખબર ન પડે, કોઈ મેલ ન પડે. કોઈ ટપ્પો ન પડે. સાહેબ, એ બોલ્યા કરે છે, અમે તો કાંઈ સમજતા નથી, અમે એ ભાષા સાથે અમારો કોઈ પરિચય નથી. એ કહે છે ગુજરાતી કરતા, ગુજરાતી એવું છે કે અંગ્રેજી કરતા પણ કઠિન. હવે આ ગુજરાતી સાથે તો આપણો ઘણો બધો મેળ છે. તત્વની સમજાય, શબ્દ દ્વારા વ્યક્ત થતું પર બ્રહ્મનું સ્વરૂપ, આ શબ્દ બ્રહ્મ કહેવાય, કે શબ્દ તત્વને પ્રકાશિત કરે છે. સામાન્ય સમજમાં શબ્દનો અર્થ ડિક્શનરી મિનિંગ થાય અને બુદ્ધિગ્રાહ્ય મિનિંગ થાય, ભાવગ્રાહ્ય ન થાય. સ્વાધ્યાયની અંદર અથવા જ્ઞાની પુરુષોના ગ્રંથોની વિચારણા જ્યારે કરવી હોય ત્યારે બુદ્ધિગ્રાહકપણું એક મર્યાદા છે, હોય ત્યાં સુધી એ જવું જોઈએ. ત્યાં સુધી ગયા વિના પણ શબ્દના વિવિધ અર્થો પણ ન પકડાય, વ્યાકરણ ન પકડાય, એનું એની યુક્તિ ન પકડાય, એનો તર્ક ન પકડાય, પણ પછી અટકે નહીં જવાનું, એના ભાવ સુધી જવું પડે. અને ભાવ સુધી તો આ કોણે કહ્યું, કયા સંદર્ભમાં કહ્યું, એનો કહેવાનો આશય શું, એ શું કહેવા માગે છે, કે આ મેં ગ્રહણ કર્યું એ શું કહેવા માગે છે, કે તું ગ્રહણ કરવાનું છોડી દે તો મોક્ષ છે, અમારે તને મોક્ષ સમજાવવો છે, અમારે તને મોક્ષ સમજાવવો છે. પણ મોક્ષ કેવી રીતે સમજાવવો, અમે તો આગળ કહેશું કે તું છો મોક્ષ સ્વરૂપ, તે દિવસે તો તને કાંઈ ખબર નહીં પડે, કઈ ટપ્પો નહીં પડે કે આ શું તું મોક્ષ, આ તો લ્યો બધું હું જ છું, તો આમાં શું કરવાનું હતું, આખી વાત ઉડી જવાની, આત્મસિદ્ધિનું કોઈ મહાત્મ્ય નહીં સમજાય. ત્યાર પહેલા સમજાવે છે કે અભાવ છે, આત્યંતિક અભાવ સંયોગનો, સંસારનો, એને મોક્ષ કહેવાય. સાહેબ, આત્યંતિક અભાવ છે તો ગ્રહણ કોને કહેવાય, તે જ તું ગ્રહણ નહીં કરતો તું મોક્ષ સ્વરૂપ છો, તું મોક્ષ સ્વરૂપ છો, તારા મોક્ષ સ્વરૂપ ને બદલે તું સંસાર સ્વરૂપ થયો, એનું કારણ તે ગ્રહણ કર્યા. કઈ ચોઈટા હોય એને પ્રેરણા ચેરણ ચેતન પ્રેરણા કોણ ગ્રહે, તો જરા વિચાર તો કરો, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. અરે કઈક વિચાર તો કરો, સંસાર તને વેડગો કે તું સંસારને વેડગો, સંયોગોનું સર્જન તે કર્યું, સંયોગોનું ચક્કર તે ચલાવ્યું, સંયોગોમાં ફસાતો તું ગયો, મોક્ષને અવરોધ કોણે ઊભા કર્યા, મોક્ષની આડે માયાજાળ સંસારની કોણે ઊભી કરી. એક લીટીની અંદર અથવા એક ગાથાની અંદર અદ્ભુત વિચારણા એ આપણે શબ્દથી પર થઈને સમજવી પડે, અને આપણે સમજી શકીએ તો જ જ્ઞાની કહે. પેલા એક નિર્ણય કરી લેવો કે જ્ઞાની કોઈ દી, જો આપણે ન સમજી શકીએ તો તે જ નહીં, એક જ નહીં. અહીંયા કહ્યું છે કારણ કે જે ભાષા, જે વાણી, જે શૈલી આપણી સમજની છે, આપણે સમજવું જોઈએ. એટલે સૂત્ર આખી આત્મસિદ્ધિનું આપી દીધું કે અમારી બધી જ વાત તમારે જો પામવી હોય તો શું કરવું પડે, કર વિચાર. તો એમ નથી કીધું કે હું વિચાર કરું, કોણ વિચાર કરે, પોતે જે આ વાંચે છે, જેને આ સમજવું છે, એ કહે છે કે તું વિચાર કર તો પામીશ, જાણીશ નથી કીધું, કર વિચાર તો જાણ નથી કીધું, પામ કીધું છે. જાણવું અને પામવું એ બેમાં તફાવત ખરો કે નહીં, કરોડ રૂપિયા આપણે જાણીએ પામીએ નહીં, સંસારની સમૃદ્ધિ વૈભવ બધો જાણીએ, પદ બધું પણ પામીએ નહીં. અહીંયા એને નથી કીધું કે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, શું કેવું, શબ્દ નથી અમારી પાસે. તો સાહેબ મને ક્યાંથી મળે હવે, તમે કહી શકતા ન હો તો. જો તમારી એ કહેવાની તાકાત ન હોય તો મને મળે ક્યાંથી? તો કે તને મળે, ભલે અમે ન કહી શકીએ તોય તને મળે. શેનાથી મળે? વિચારથી. કોના વિચારથી? પોતાના. એટલે તું વિચાર કરી શકે છે. એટલે કૃપાળુ દેવે એ વાતને 436માં પહેલી લીટી મૂકી. શું મૂકી? વાચા સહિત જેને વિચાર શક્તિ વર્તે છે તેવો મનુષ્ય પ્રાણી સંસારમાં કલ્યાણ માટેનો શ્રેષ્ઠ અધિકારી છે. 436નું પહેલું વાક્ય, વાચા સહિત જેને વિચાર શક્તિ વર્તે છે તેવો મનુષ્ય પ્રાણી કલ્યાણ માટેનો શ્રેષ્ઠ અધિકારી છે. તો તું કલ્યાણનો અધિકારી તો છો જ, કેમ કે તારી પાસે વાચા છે અને વિચારની શક્તિનું પ્રવર્તન પણ છે. વાચા એટલા માટે કે વિચાર કર એટલે વિનિમય થાય. કોઈ વસ્તુ આપણને ન સમજાય તો જ્ઞાનીને પૂછી શકાય, સત્સંગની અંદર અરસપરસ વિચારણા કરી શકાય, શાસ્ત્ર ગ્રંથો સાથે આદાન પ્રદાન કરી શકાય. માટે વાચા હોવી જરૂરી છે. માત્ર વિચાર હોય અને વાચા ન હોય તો કોઈ બહુ વિચારી શકે છે પણ બિચારો એની વાચા બંધ થઈ ગઈ છે, મૂંગો છે, શું થાય? મૂંઝવણ એની એવી છે કે કેટલોય વિચારે છે પણ કહી શકતો નથી, વ્યક્ત કરી શકતો નથી. એને કંઈક પૂછવું છે, એને કંઈક જાણવું છે, એને કંઈક સમજવું છે, એની કંઈક મુશ્કેલી છે, એની કંઈક મૂંઝવણ છે. ભલે જ્ઞાન છે, ભલે વિચાર છે, પણ કંઈક મૂંઝવણ છે, અટવાયો છે, ક્યાંક રોકાયો છે, શું કરશે? વાચા નથી. અને વાચા હોય અને વિચાર ન હોય બને છે ને એવું? લગભગ લોકોને વાચા છે, વિચાર નથી. બડબડાટ, નિર્હેતુક વાત, બોલતો હોય તો બોલવામાં કોઈ પાછી સનેપાત થાય ત્યારે શું છે? સનેપાતનો દર્દી છે, એની પાસે વાચા છે પણ વિચાર નથી કે હું શું બોલું છું, શું બોલવું જોઈએ, શું ન બોલાય, કોની સામે બોલું છું, ક્યાં બોલું છું, એકય વિચાર નથી. ગાંડો છે, બડબડાટ કર્યા કરે છે. વાચા છે, વિચાર નથી. વિચાર છે, ખૂબ જાણે છે પણ વાચા નથી. અદ્ભુત સ્થિતિ છે. કૃપાળુ દેવતા બધી સ્થિતિનો વિચારણા કરીને માર્ગમાં આવા બધા સંકેતો મૂક્યા છે. આ શાસ્ત્રમાંથી નહીં મળે ક્યાંય. આ શાસ્ત્ર એક વાત હોય તો એના ઉપરનું જબરજસ્ત વિવરણ થાય, પણ આવી મનોવૈજ્ઞાનિક વાત શાસ્ત્રમાંથી મળે નહીં કે વાચા સહિત વિચાર શક્તિ હોય એ જ કલ્યાણનો શ્રેષ્ઠ અધિકારી છે. ત્યાં સુધી એ કરે શું? એક પાસું છે, બીજું પાસું નથી. કરે શું? દેહના સંયોગથી આ બધું ચાલે છે. જે નાટક ચાલે છે સંસારનું એ દેહના સંયોગથી છે. એ વિયોગ થાય એટલે બધો ખેલ ખતમ, બધો ખેલ ખતમ. કેટલું આપણું આયદરું છે, કેટલું સંસારની અંદર આપણું કર્તૃત્વ છે, કેટલો આપણો આરંભ છે, આ બધાનો આધાર દેહ છે કે બીજું કંઈ? જે કંઈ થયું છે, અનેક પ્રકારના આ કિરણો ફૂટા છે, મૂળમાં સૂર્ય રૂપે એ તું છો ને. તો અહીંયા કહે છે કે દેહને લઈને બાકીના બધાનો સંયોગ થયો છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. આદિક્યતા દેહ અને તેના કારણે જે સંયોગો થયા છે એનો આત્યંતિક વિયોગ. તો સંયોગનો વિયોગ જોઈતો હશે તો દેહનો વિયોગ પહેલા કરવો. સંસારનો સર્વથા વિયોગ જોઈતો હશે, નાશ કરવો હશે, તો સંસાર જેમાંથી નિર્મિત થાય છે એવા દેહને પહેલા નાશ કરવો પડશે. એમાં નાશ કરવામાં એટલે હળગાવી નહીં દેવાનો, આત્મઘાત નહીં કરવાનો, આપઘાત નહીં કરવાનો. એ કહે છે કે ફરી ગ્રહણ નહીં કરવાનું. કેમ કે દેહ છે ક્યાંથી આવ્યો, એની રચના કોણે કરી, આ સમજવું જોઈએ. પ્રત્યેક અવસ્થામાં જીવે મરણ પામીને પેલું કામ, દેહ છોડીને પેલું કામ શું કર્યું, નવો દેહ, એની રચના કરી, ધારણ પછી કર્યું. હે, એટલી બધી વાત જ્ઞાનીઓ, અને આ બહુ ભલે સૂક્ષ્મ લાગે પણ સ્થિર ચિત્તે વિચાર કરો તો બિલકુલ આપણને સમજાય એવી વાત છે, તદ્દન સમજાય નથી, અઘરું નથી, સમજણ અઘરી છે, સમજણ અઘરી છે, બીજું કઈ અઘરું નથી. બિલકુલ એટલું મહત્વની વાત કરી કે આપણને સમજાવનાર કોઈ દેહાતીત પુરુષ મળ્યો જ નથી. બધા મળ્યા છે દેહના રાગી છે, દેહના સંસારના રાગી છે, દેહની મહત્તા, દેહનો મહિમા, દેહનો સત્કાર, દેહની પૂજા, દેહની સિદ્ધિ પ્રસિદ્ધિ, આ બધાય રાગ છે. સૂક્ષ્મ હોય તો સૂક્ષ્મ, કોઈ દેહાતીત મળ્યો નથી. એટલે આત્મસિદ્ધિની છેલ્લી ગાથા કૃપાળુ દેવે મૂકી, શું મૂક્યું, દેહ છતાં. જો ગુરુ પ્રત્યક્ષ તો દેહ છતાં વર્તે દેહાતીત. એની કેક નો કાપે. દેહાતીત છે, દેહનું એને કોઈ મહાત્મ્ય નથી. એ દેહ છે એ સંસારનું ગ્રહણ છે. આ આત્મસિદ્ધિનું સમજ્યા શું આપણે, એને મહત્વ નથી. દેહાતીતપણું, દેહાતીતપણું એટલે દેહની એક પણ અવસ્થાનું એને વિશે કોઈ મહત્વ નથી. તો દેહનું ન હોય તો દેહને લગતો એનો જે સંસાર હોય એનું હોય, દેહમાંથી ઉત્પન્ન થયેલા સંબંધો એનું હોય. જો દેહ ખોટો છે તો દેહમાંથી ઉભો થયેલો સંસાર સાચો, એ પણ ખોટો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાની, તે કહેતા ઉપરની લીટી કે જેને દેહ છે એની વર્તના પણ છે, મન વચન કાયાના યોગ પણ છે, એ આપણી જેમ જ વર્તના કરે છે, પણ આપણી વર્તના દેહાધીન છે, એની વર્તના દેહાતીત છે. આ બે ભેદ પકડાય. સ્વરૂપમય થશે. આપણને આવો યોગ મળ્યો નથી, અથવા તો આવા પુરુષને આપણે ઓળખા નથી. માનું કે અત્યારે વર્તમાનમાં આવો યોગ ન મળે, પણ તીર્થંકરનું સ્વરૂપ ઓળખાયું, અરિહંતનું. જૈન દર્શને જબરજસ્ત કામ કર્યું છે કે કોઈ પણ કાળમાં તને આ અવસ્થા ઓળખાય એટલે અરિહંતને પરમાત્મા સ્વરૂપ મૂક્યા છે. કે આ સહયોગી કેવડી રહે, સમવર્ષમાં બિરાજે છે, વિહાર કરે છે, શિષ્ય પરિવાર છે, દેહ સહિત છે બધું, છતાં તો કે ભાઈ એને કોઈ કર્મબંધ નથી. એ દેહાતીતપણે વિચરે છે, સંપ્રાય કર્મનો કોઈ યોગ નથી. ચાર ઘાતી પ્રકૃતિનો એને ક્ષય કર્યો છે, ભલે શરીર છે તો એને નિર્માણ અવસ્થા કીધી, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં જેની અવસ્થા નિર્વાણની છે. તો નિર્વાણ એટલે શું? વાણ એટલે શરીર. શરીર ધારવા ધારણ કરવા માટેની જેની યોગ્યતા ક્ષમતા શક્તિ સમાપ્ત થઈ ગઈ છે, એ નીકળી ગયું એનામાંથી. નિરાગી એટલે રાગ ગયો, એમ શરીર હવે કોઈ દિવસ એ આત્માને લાગુ પડશે ને આ છે એ ભલે રહ્યું કર્મને આધીન. આયુ મટીએ દૈહિક ભાવ મટી ગયો છે, દૈહિક ભાવ મટી ગયો છે, ભલે દેહ રહ્યો. જ્ઞાની આ છે કે જેને દેહ છે પણ દૈહિક ભાવ નથી. દૈહિક ભાવ બધી પોતાની વ્યવસ્થા, બધી પોતાની ગોઠણ મહિમાની, એ બધો દૈહિક ભાવ છે કે આત્મિક ભાવ છે? સમજવું પડે, સ્વરૂપ તો સમજીએ. હોય ન હોય, થાય ન થાય, કાળના પ્રતિબંધ, કર્મના પ્રતિબંધ, અજ્ઞાનનું જાડું, મિથ્યાત્વ, મોહનીયનું જોર, સાધનાની કમી, પુરુષાર્થની કમી, બધી વાત સાચી, પણ સમજવામાં શેની કમી? શ્રદ્ધામાં શેની કમી? સમજ તો ખરો સાચું, આમ જ હોય પછી આપણાથી ન થાય બધું, આમ જ હોય ને આમ જ ચાલ્યા કરે. આ મોટામાં મોટો જીવનો દોષ આવ હોય તો એને સમ્યકત્વ એટલે સાચી શ્રદ્ધા જ નથી. દરેક સત્ય પરમાત્માએ કહ્યું છે એમાં એ પોતાની અભિપ્રાય લગાવે છે કે આમ જ હોય, આના વિના ચાલે નહીં. અને એને કારણે થઈને સંકિત થવાનો કોઈ યોગ થતો જ નથી. પાછું કહ્યું છે જ્ઞાનીએ કે તને સમ્યકત્વ તો ગમે તે કાળમાં તને મળી જશે, ગમે તે ગતિમાં મળે, ચારેય ગતિમાં સંકેતની સંભાવના છે, છતાં જીવને ન મળે, ન થાય. એટલે એની શ્રદ્ધા નથી થતી. ક્યારેય વિચાર્યું કે શ્રદ્ધામાં શું આડું આવે છે? તો આપણી માન્યતા આડી આવે છે કે જ્યારે આપણે કંઈક વસ્તુ સાચી સાંભળીએ પછી આપણે આપણો અભિપ્રાય લગાવીએ કે એ બરોબર છે પણ આમ ન હોય, આવું હોય. આપણે કંઈક એને દેહભાવ ન હોવો જોઈએ જ્ઞાનીને, ના ના એમ તો કઈ ચાલે. લે હવે આ તે નક્કી કર્યું, સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે દેહભાવ ન હોય, અને તું બેઠો બેઠો પાછો એને સાંભળીને એને વાંચીને તું એમ કેમ કે તે કોક ગુરુ માની લીધા, તે કોક વ્યક્તિને આદરણીય માની લીધા, અને તે પોતાની બાબતમાં વિચાર કર્યો, અને પછી એમ થયું કે આવું તો બને નહીં, એટલે તું એમ કે આવું ન હોય. કોણ? પરમાત્માનું વચન કહે છે એ આવું ન હોય, એ કોને નક્કી કર્યું? એક બાજુ સર્વજ્ઞનો અભિપ્રાય, બીજું તારો. અરે શ્રદ્ધા તો સાચી રાખ કે આવું જ હોવું જોઈએ, આવું નથી થતું એ વાત જુદી છે. એના જીવનમાં એ વાત બોલે ને કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાણ વિચરશું કવ ઉદયાધીન પણ વિત લોભ છું. આ ભાવના, આવો અવસર ક્યારે આવશે? દ્રવ્યના પ્રતિબંધ નહીં, આ વ્યક્તિ જોઈએ, આ જોઈએ, આ સ્થાન જોઈએ, ક્ષેત્રોનો પ્રતિબંધ નહીં, કાળનો પ્રતિબંધ નહીં, ભાવનો પ્રતિબંધ નહીં, સર્વજ્ઞથી ઓછા ભાવ નહીં, શુદ્ધ ભાવથી ઓછો ભાવ નહીં, મારો અભિપ્રાય નહીં, મારી માન્યતા નહીં, જે કહ્યો છે સર્વજ્ઞની વાણીમાં જે ઉપસે છે એ જ, એથી ઓછો હોય તો ભલે હું કહું છું નથી થતો પણ હું એને માન્યતા આપવા તૈયાર નથી, મારી શ્રદ્ધામાં હું લૂસ થવા તૈયાર નથી. ભગવાને જે કીધું છે એથી ઉતરતી અવસ્થા માન્ય નથી. વિતરાગતા એટલે વિતરાગતા જ જોઈએ, પછી કે હવે આ કાળ એનો બને, એટલે તારે નક્કી કરવાના વિતરાગતાના માપદંડ શું હોવા જોઈએ તું નક્કી કર. તો વિતરાગતા સંયોગોને આધીન છે કે તત્વને આધીન છે? અને તું સંયોગોના આધીન ઉપર વિતરાગતા નક્કી કર. સમજવું પડે. અને આ સમજણની આ વાત આ એક ગાથામાં જે કહ્યું ને, અંગ્રેજી કરતા કઠિન છે પણ છતાં સરળ છે. કારણ કે સંગની મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિનો જીવ આ સમજી નહીં શકે. કોક દી વિચાર કરવો કે આપણી લાયકાત કેટલી. ઓહો, હું આખી 84 લાખની યોનિના ફેરા ફરું, ગમે તેવો દેહ ધારણ કરે, પણ આ સમજવા માટે તો આ દેહ તો કેવો દુર્લભ. મોક્ષ પમાડે એવો તો દુર્લભ દેહ મોક્ષ પમાડે ક્યારે? કે મોક્ષને સમજે તો પમાડે ને, મોક્ષને સમજે તો મોક્ષ પામે ને. આ માનવ દેહ મોક્ષ પમાડે એવો, મનુષ્ય દ્વારા દેહ દ્વારા જ મોક્ષ થાય, એ સિવાય કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં, કોઈ પણ શરીરથી મોક્ષ ન થાય એમ જ્યારે જ્ઞાનીઓએ કહ્યું ત્યારે એ ગતિથી સમજી શકાય, કેમ કે મોક્ષ સમજી શકાશે અત્યારે, એને કહ્યું છે સમ્યક શ્રદ્ધા, સમ્યકત્વ. અને નથી સમજાતું એ બધું મિથ્યાત્વ. મિથ્યાત્વ ટળે તો સમ્યકત્વ મળે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. વાત એ કરવી છે કે આવો વિયોગ થાય છે પણ પાછો નવો સંયોગ થાય છે, એટલે અનુક્રમે શબ્દ મૂક્યો કે ભાઈ વિયોગ તો અનંત વાર થયો પણ ફરી ગ્રહણ થયો. કોણે ગ્રહણ કર્યો? જીવે. બસ જ્યાં સુધી એને આવી સમજ નહોતી ત્યાં સુધી એને ગ્રહણ કર્યો. નવું શરીર, નવા સંયોગો, નવો સંસાર, આ આમ ચાલ્યા જ કરે છે. 14 રાજલોકની માયા બધી એક આ પ્રકારની અણસમજમાં સમાયેલી છે. ફરી તે ગ્રહણ ન થાય તેવો વિયોગ કરવામાં આવે તો આ સંસારથી, શરીરથી, સંયોગથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, તેને કહેવાય છે મોક્ષ. ફરી ગ્રહણ ન થાય. જવાબદારી બહુ મોટી આવી. અને એ અવસ્થા, એ સંસારથી તો મોક્ષ થાય છે. કાયમ માટે વિયોગ એટલે કે છે એ મોક્ષ અવસ્થાને સિદ્ધ અવસ્થા કે છે. એના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? સિદ્ધ, મુક્ત અને શાશ્વત. સિદ્ધ અવસ્થા એટલે શું? કૃતકૃત્યતા, પૂર્ણ કામ, જે કંઈ કરવા જેવું હતું બધું પૂરું થઈ ગયું, હવે કંઈ કરવા પણ બાકી નથી. લેવે કો નહીં ઠોર, દેવે કો ઠૈન્ય હો, અબ ક્યાં બચ થે, શું બાકી છે કે જે કરીએ. કૃપાળુદેવ 680, આ તો 324માં લખ્યું છે, બનારસી દાસજીની ગાથા છે કે લેવે કો નહીં ઠોર, દેવે કો નહીં ઠોર, 680માં લખ્યું છે. અમે લેવા દેવાની કડાકોટમાંથી વિચારો આખા સમસ્ત લોકની અંદર તો કે કંઈ કરવા પણ નથી, કંઈ લેવા પણ નથી. આ સિદ્ધ અવસ્થા. સિદ્ધ થયા, પરિતૃપ્ત થયા, પૂર્ણ કામ ભોગ થયો, પૂર્ણ કામતા થઈ, કૃતકૃત્યતા થઈ. કૃપાળુદેવે લખ્યું છે કૃતકૃત્ય એવા અમે. એ આશ્ચર્ય છે અમને કે અમારે કંઈ કરવા પણ નથી. શું કરીએ હવે, શું કરીએ? સાગોડી આશ્રમની અંદર મુનિશ્રી સાથે ચર્ચા ચાલતી હતી. ઘણા ઘણા પાસા સાહેબજી તો એવું છે કે કંઈક ને કંઈક આવી તાત્વિક વાતો, વિચારના સ્ફૂર્તિના કેન્દ્રો છોડી દઈએ, જાજુ તો પોતે બોલી શકે નહીં. પછી પાછા કે ફરી આપણે બપોરે મળશું, સવારે મળશું, રાત્રે મળશું, આવું ચાલ્યા કરે. પછી એક વાર બપોરે તો 4 વાગે મળવાનું હતું, સૂચના આવી હતી કે તમે વહેલા આવજો. હું વહેલો ગયો. બેઠા બેઠા હસતા હસતા કે વસંતભાઈ હવે કંઈક કરવાનું છે? મને નહોતું સમજાયું ત્યારે. શું કરવાનું છે? કૃપાળુ દેવે બતાવેલો માર્ગ જો સમજાયો છે તો હવે આરાધવાનો જ બીજું શું કરવાનું છે? આ પ્રશ્ન આ બધું ક્યાં સુધી વાદ વિવાદ કરવો છે અને પ્રશ્નો કરવા છે? આત્મસિદ્ધિમાં એને કહ્યું કે અમે પૂર્ણ માર્ગ આપી દીધો, ગોપવ્યા વિના આપ્યો, અગોપ્ય કંઈ પણ વસ્તુ બાકી રાખી નથી, આવો પરમ પુરુષ કહે છે. તો આપણે હજી કંઈ બાકી છે તો દોડાદોડ કરવી છે? હજી જાણીએ મોક્ષનો માર્ગ ક્યાં છે શું છે જરાક સમજી લઈએ. શું સમજી લે? ધૂળ સમજી? તું અત્યારે આમાં નથી સમજ્યો, સાક્ષાત પરમાત્માના વચનમાં નથી સમજ્યો, તો તું બીજે શું સમજવાનો હતો? શું મેળવીને આવીશ? સમજાયું નતું? ધીરે ધીરે સમજાય પછી કે વાત તો સાચી છે. એણે કહ્યું કે બીજું કહીએ કેટલું? ભગવાન કહે છે કે અમે તને આ મોક્ષ માર્ગ આત્મસિદ્ધિમાં કીધો, પ્રતિજ્ઞા કરી કે અગોપ્ય કહીએ છીએ, એમ કહે છે કે નિશ્ચિત સર્વે જ્ઞાનીનો છે, એમ કહે છે કે બીજું કહીએ કેટલું? ભલા માણસ હવે શું કેવા સાંભળવાનું છે? હવે શું લેવા દેવાનું છે? હવે શું કરવા કરવાનું છે? ભાઈ, તારી માત્ર ભાવધારાને સ્થિર કરવાની છે. જે વિચાર મળ્યો છે એમાં તો નિર્વિકલ્પ થઈ જા, એ વિચાર સિદ્ધ થઈ જવો જોઈએ, આત્મસાત થઈ જવો જોઈએ, પછી કંઈ કરવાનું નથી. જો સાચો વિચાર આત્મસાત નહીં થાય તો બાકીના બધા કૈરા કરીશું, પરિણામ તો ઊભું જ રહેશે, ભટકણનું ભટકણ થશે, અથડામણ થશે, રખડપાટ રહેશે, રજડપાટ રહેશે, શું કરીશ? યોગનું સ્વરૂપ જ એમણે મૂક્યું એટલા માટે કે સર્વ જીવ છે, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા ઔષધ નિમિત્ત કારણમાં, પણ આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર કોનો? પોતાનો જ થયો. ધ્યાન કોનું? આપણા વતી સદગુરુ ધ્યાન કરે એટલે આપણું કલ્યાણ થાય, એને ધ્યાન ઉત્કૃષ્ટ લાગે છે, એમાં આપણું શું બળે? આપણો સંસાર તો સળગતો જ છે. વિચાર અને ધ્યાન આ સાધન આપ્યા. વિચાર બોધ ઉપર થાય અને બોધ એમણે આપ્યો. એ કે છે પૂર્ણ આપીએ છીએ, અનંત જ્ઞાનીઓનો આપીએ છીએ, અનંત કેવડીનો આપીએ છીએ, અગોપ્ય રીતે આપીએ છીએ, કઈ લેવા દેવાનું બાકી ન રહી એવી રીતે આપીએ છીએ. હવે શું કરવાનું છે? બીજું શું કહીએ? અરે કહેવાની તાકાત કેટલી છે તમારી, અને છતાં તમારા જેવો પુરુષ એમ કહે છે કે હવે શું કહેવું? કોણ કહે છે આ? જેને સમજ નથી પડતી એમ એ નહીં, જે સર્વજ્ઞની શ્રેણીમાં ઝૂલે છે, અનંત જ્ઞાનીઓની સાથે જે ઝૂલે છે, એ કહે છે બીજું કહીએ કેટલું? શું કહીએ? આત્મસિદ્ધિમાં સ્મશાનની ભૂમિકામાં બેઠા છે, સંધ્યાનો સમય છે, શું કેવું બીજું? ધારા તો એમને એમ નીકળે છે, લખતા થાકી ગયા, અંબાલાલના ફાનસમાં ઘાસલેટ ખૂટી ગયું. અંબાલાલે કીધું કે હું થાકી ગયો છું, બસ કરો, પૂરું કરો. અરે આ કમ્પ્લીટ સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. સર્વ શબ્દો મૂકો, સંક્ષેપ તો મૂકો, પણ સર્વ મૂકો. અમે એકેય દશા બાકી રાખી નથી. કૃપાળુ દેવના વચનોનું મહાત્મ્ય પકડાતું નથી. સિદ્ધ અવસ્થા બસ, જ્યાં કશું જ કરવાપણું રહેતું, તમામ કર્તવ્ય ત્યાં સમાપ્ત થાય છે, કર્તૃત્વ સમાપ્ત થાય છે, ક્રિયા સમાપ્ત થાય છે. બીજું મુક્ત અવસ્થા. મુક્ત અવસ્થા એટલે અત્યાર સુધી જે કાંઈ બંધન હતા રાગ દ્વેષના, કર્મના, વિષય કસાયના, સંબંધોના, સંયોગોના, સંગના, આ બધા સંબંધથી આ જો આ સિદ્ધ મોક્ષનું સ્વરૂપ એ મુક્ત અવસ્થા છે. સાહેબ શેનાથી મુક્ત? તો કે જન્મ મરણથી મુક્ત, સંસારથી મુક્ત, રાગ દ્વેષથી મુક્ત, શરીરથી મુક્ત, વિષય કસાયથી મુક્ત, મનના, વચનના, યોગના, જેના કહ્યું એના કોઈ બંધન નથી. એક પણ બંધન હવે સ્પર્શતું નથી. એક પરમાણુ માત્રની મળે ના, કોણ બાંધે અમને હવે? અને જે રહ્યા છે બંધન, આ દેહ છતાંની વાત છે, જે રહ્યા છે એ બડી સિંદ્રીવત આકૃતિ માત્ર જ. બળેલી સિંદ્રીની આકૃતિ, રાખનો ઢગલો હોય એ કોઈને બાંધી શકે નહીં, મુક્ત અવસ્થા. અને ત્રીજી શાશ્વત, જે અવસ્થા આવી છે, જે અવસ્થા થઈ છે અધ્યાત્મના પરમાર્થના પુરુષાર્થથી, જીવના પુરુષાર્થથી, આત્મિક પુરુષાર્થથી, એ હવે પાછી ટળશે નહીં. ઓલો અનુક્રમે વિયોગ કરીને ફરી ગ્રહણ કર્યો છે, આમાં આનો વિયોગ થશે. જે અવસ્થા પ્રાપ્ત થઈ છે તેનો વિયોગ નહીં થાય, શાશ્વત છે. આપણે કેટલી વસ્તુઓ જગતમાં લેવા જઈએ પછી આપણે કંઈ કાયમ ટકે એવું દેવાય? મારે ખટખટ જોઈતી નથી, કાયમ ટકે એવું. કે એકવાર લીધું હોય તો એનો જે ઉપયોગ છે, એનું જે સુખ છે, એનો જે આનંદ છે, એ મળ્યા જ કરે. મને એમાં વિક્ષેપ નથી જોતો, મને એમાં બાધા નથી જોતી. એવી વસ્તુ છે તમારી પાસે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ ફ્રી અનઇન્ટરપ્ટેડ સપ્લાય. પાવર સપ્લાય આવે ને, યુપીએસ જોઈએ કે સાહેબ આ શું છે? તો કે નહીં, પાવર સપ્લાય કોમ્પ્યુટરને અનઇન્ટરપ્ટેડ જોઈએ તો જ એ કામ કરશે. લાઈટ ગઈ તો ઠપ બધું, અંધારા ઘોર ચારે બાજુ, વાત પૂરી થઈ ગઈ. વ્યવસ્થા એવી આપો અમને સાહેબ, કોઈ દી ક્યાંય બાધા ન આવે. જ્ઞાની કે છે, અનંત કાળ તારો ગયો આ દુઃખમાં ને સુખમાં, સુખમાં ને દુઃખમાં, હૈલા કર્યું બધું આમને તેમ, દુઃખમાં અનુકૂળતા આવી અને સુખમાં નહીં લીધું. વતલો વિસામો છે તો દુઃખ જ ચાલુ, પણ ઝાડ આવી ગયું, દુઃખ માની લીધું, વટલો વિસામો. સંસાર એકાંતે દુઃખમય છે, એમાં ક્યાંક સુખની અનુકૂળતા છાયણી મળે એને સુખ માનમાતું. સુખ સ્વભાવનું છે, જે અવ્યાબાદ છે, જે શાશ્વત છે, જે અનંતુ છે, જે સ્વાધીન છે, જે પોતાનું છે. સુખ આ છે, સુખનું સ્વરૂપ સમજાતું નથી. મોક્ષ એ સુખનું સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ, એમ તું સુખધામ છો, અનંત સુખનું ધામ છો. જેટલું તેટલું નહીં, સુખધામ અનંત, અનંત સુખનું ધામ છો. અહીંયા કે છે શાશ્વત અવસ્થા. હે જીવ, જો આ દેહાદિકનો તને આત્યંતિક વિયોગ થાય અને જે સ્થિતિ પ્રાપ્ત થશે તે શાશ્વત રહેશે. એમાં પરિભ્રમણ નહીં હોય, એમાં ગતિ આ ગતિ નહીં હોય, એમાં જન્મ મરણ નહીં હોય, એમાં ભવચક્ર નહીં હોય, શાશ્વત. વાહ સાહેબ, આ તો તમે ગજબ કરી છે. બસ પરમેનન્ટલી, પરમેનન્ટ, નો ટાઈમ લિમિટ. અમુક સમય એ થાય ને બંધ થઈ જાય, કાંઈ નહીં, પતી ગયું. સિદ્ધ શિલામાં જઈએ તો ક્યાં સુધી રહેવાનું? અનંતકાળ. સમાધિ સુખ મળે ક્યાં સુધી મળે સાહેબ? સાદી અનંત મળે, એનું શરૂઆત થાય, સુખની શરૂઆત થાય, પણ એનો અંત ન થાય. રિજ્યો સાહેબ સંગન પરિહરે રે. તારો સંગ છોડશે નહીં. અરે પણ સાહેબ સમજાવો તો કરાય, છોડશે નહીં એટલે એને ભાગી જવું હોય તો કે ના, ભાંગે સાદી અનંત. સાદી અનંતના ભાંગે આ ઋષભ જીનેશ્વર પ્રીતમ તને મળ્યો છે, એ તારો પરમ સુખનો સાથી તને છોડી શકે એમ નથી. આનંદગંજી ભાંગે સાદી, પણ ભાંગાની એ ભાન ન હોય, અને ગીત ગાતો હોય, પદ ગાતો હોય, પણ ભાંગો એટલે શું? ભાંગે સાદી અનંત, તો સાદી અનંત તો ભાંગો, સાદી અને શાંતનો ભાંગો, અનાદિ અને શાંતનો ભાંગો, સાદી અને અનંતનો ભાંગો અને અનાદિ અનંતનો ભાંગો, આ ચાર ભાંગા સમજવા તો પડે ને, કે આ સમજવાની પદ્ધતિ છે કે એકની શરૂઆત છે અને નાશ પણ છે. તો સાદી ને શાંત એ સુખ મળે પણ ખરું અને ચાલ્યું પણ જાય. અનાદિ અને શાંત, અનાદિથી નથી પાછું અંત થાય. દુઃખનો ભાંગો છે, અનાદિથી દુઃખ છે, કર્મનું દુઃખ અનાદિનું છે, પણ એનો અંત આવી શકે છે. સાદી અનંત, અત્યાર સુધી સ્વભાવનું સુખ નહોતું પણ મળે તો જાય નહીં સમાધિનું. અને પછી અનાદિ અનંત, આ સિદ્ધપદ અનાદિ અનંત, તારું નિશ્ચયથી સ્વરૂપ આ જ હતું અને પ્રાપ્ત કર્યા પછી હવે એ જ રહેશે, ક્યારે જાય નહીં, આ શાશ્વત. એ બી સરસ છે, મોક્ષ એ શાશ્વત અવસ્થા છે. સાહેબ મોક્ષ થાય ને પછી નહીં ને ભૂલી ચો કે પાછું સંસારમાં કંઈક ટપકી પડાય તો? જ્ઞાનીઓ આપણને આ ખાતરી આપે છે કે આ વ્યવસ્થા છે, આ ઉછીની અવસ્થા નથી, આ લીઝ ઉપરની અવસ્થા નથી, સ્વતંત્રતા છે. જગતમાં એક જ અવસ્થા એવી છે કે જ્યાં પોતાનો આનંદ સ્વતંત્રપણે અને કાયમ અનુભવી શકાય છે, કારણ કે પોતામાંથી જ પ્રાપ્ત થયો છે, પરવશ નથી, પરાધીન નથી, કોઈની લાચારી નથી, કોઈની પાસેથી ઉછીનો લીધેલો નથી. માટે પૂછે છે ગુરુદેવ કે ઠીક લાગે છે આ અવસ્થા? ઠીક લાગે છે આ અવસ્થા? ગમે છે? આ સિદ્ધની, મુક્તની અને શાશ્વતની તમને ગમે છે? આ પ્રિય લાગે છે? આ માર્ગ છે, મારે કહેવાનું છે તે જીવોને. જુઓ, બાકીની બધી વસ્તુ લેવી હોય તો એક જે ફર્નિચર પણ ઝાપટવું પડે, ઘરને રંગરોગાન કરવા પડે, વાસણોને ઉજળા ઘસડા કરવા પડે, આપણું એક સામાન્ય સ્કૂટર હોય ને તો એને એક કરવું પડે ને, અરે બૂટ પહેરતો હોય ને એના બૂટના ઘોડામાં પેલું સાફ કરવાનું એક ફટકો, એ ફટકો રાખ્યો હોય, આગો પાછો જાય તો રાડ પડે. એ ફટકો કોણે લીધો? તારે શું કામ છે? ચીથરું હતું? અરે ચીથરું નહોતું. જ્યારે હું બૂટ પહેરું ત્યારે એના ઉપરની રજને મારે ખંખેરવાની હતું જ, ત્યારે જ મારા બૂટ પહેરાણા કહેવાય. જરૂર છે ભાઈ, આ મોક્ષમાં ફટકો શું? તો કે કઈ નહીં, આ અવસ્થા માન્ય છે તને. નિજ અનંત સુખ ભોગ, કારણ કે તને હવે અમે આજે સુખની વાત કરી, આ ભોગવટાની વાત કરી, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, તો સિદ્ધમાં મોક્ષ એટલે મુક્તિમાં અને શાશ્વત પદે છો એ કેના કારણે છો? નિજ અનંત ભોગ, પોતાના કારણે છું. કોઈની લાચારી નથી, કોઈની પરવસતા નથી, અને કોઈ પોતાની પરાધીનતા પણ નથી. જો તને આ તારા સ્વભાવનું અમે સામર્થ્ય કહીએ છીએ કે પોતાને કારણે મોક્ષ નહોતો તો પણ કર્મને કારણે હતા, એ કર્મ પોતાને કારણે હતા. છે કરતા નિજ કર્મ, ભાઈ તારા કર્મ પણ કરનાર કોણ હતો? તું. સાહેબ આટલો બધો ભોગવતો અનંત સંસારનો મને આવ્યો, તો કે તું ભોગવતો તો પણ એનું કરતા કોણ હતો? તું જ હતો. જો નિશ્ચય નહીં, અંદર આવી ખોટી સમજણ આવી જાય, ભ્રાંતિ, ના આત્મા કર્મનો કરતા હોઈ શકે નહીં, તો ભોગતા ક્યાંથી હોય? જો ન હોય તો સમજ તો વ્યવસ્થિત કેળવવી પડે, વ્યવહારિક કેળવવી પડે, વાસ્તવિક કેળવવી પડે. કલ્પના ન ચાલે, શબ્દમાં બહુ મજા આવે કે કાંઈ કરતો નથી, એ ભાવ કરે છે, એના જેવું તો કોઈ નથી કરતો. જગતમાં કોઈ પદાર્થ આત્મા સિવાય ભાવ કરી શકતો નથી, અને ભાવથી જે નિર્મિત થાય છે, તીવ્ર કર્મના બંધ, નારકીના બંધ, દેવલોકના બંધ, આ ભાવથી થાય છે. શુભાશુભ કર્મની તાકાત સમગ્ર સંસાર રખડાવે, સ્વર્ગલોકને પ્રાપ્ત કરાવે, નરકની યાતનામાં મૂકી દે. શુભાશુભ કર્મો કોણ કરે? કર્મો જીવ પોતે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જગતમાં ચેતનના અભાવમાં કર્મની ઉત્પત્તિ થાય એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જ્યારે જ્યારે કર્મનું સર્જન થયું છે ત્યારે એની પાછળ કોઈને કોઈ ચેતના છે, અને જે ચેતનાના કારણે કર્મો થાય છે એની ભોગવનાર પણ એ જ ચેતના છે. એ કર્મો ટ્રાન્સફર થતા નથી, કોઈ લઈ શકાતું નથી, એનો ભોગવટો બીજાને જતો નથી, કોઈ આપણા વતી ભોગવી લઈએ એવું બને એમ નથી કે સજા મને થઈ છે અપરાધની અને હવે તું મારી સજા ભોગવી લે. અહીંયા બને, કોક જેલમાં જઈ આવે. પણ પરમાર્થના શાસનમાં આવું સંભવિત નથી, પોતાનું છે. એટલે કે છે કે આ સંયોગ એક વખત એક કાળે નિશ્ચિત છૂટવાનો છે, પણ તે નિમિત્તે રાગદ્વેષ થાય છે અને રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે, તેને ભોગવવા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે સંયોગને કારણે, અને સંયોગ પોતાના રાગદ્વેષને કારણે. આ રાગદ્વેષ કરનાર તાકાત કઈ જગતમાં? છ દ્રવ્યનું સ્વરૂપ વિચારો, એમાં રાગદ્વેષ કરવાની તાકાત કોની? એક જીવમાં, એક ચેતનમાં, જી સિવાયને. ગમે એટલું વિરોધ કરો, ભેદ જ્ઞાન કરો, પણ રાગ કર્યો કોને? થયો મોહને કારણે, અજ્ઞાનને કારણે. પણ અજ્ઞાન જ્ઞાનનું કે બીજાનું? જેને જ્ઞાન છે એ અજ્ઞાન કરે કે જેને જ્ઞાન નથી એ અજ્ઞાન કરે? જેને જ્ઞાન જ નથી એ અજ્ઞાન કરે? કઈ ભૂલ થશે તો ટેબલની ભૂલ થશે કે મારી થશે? મને કદાચ ભાગી જાય તો સરસ વાત મૂકી છે અહીંયા. કાયમનો આ છે, એમાં કોઈ વિયોગ થતો નથી. આ આપણે કે છે કાયમ માટે વિયોગ થતો નથી, મોક્ષની વ્યવસ્થા છે. આ ત્રણ એના સ્વરૂપ છે અને એનું કારણ આપ્યું છે. એ કહ્યું સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આ અનંત સુખ અમે જે સમજાવીએ છીએ, કહીએ છીએ, બતાવીએ છીએ એ નિજ છે, અમારું પણ નથી. તું જ તારું ભોગવશ. મોક્ષમાં ગુરુનું સુખ ભોગવાય છે? આપણું સુનિજ પોતાનું સુખ ભોગવાય છે. વસ્તુને સૂક્ષ્મતાથી, ઉપયોગથી, એકાગ્રતાથી સમજવા પ્રયત્ન કરવો, એટલા માટે કે બધા સંયોગો નિમિત્તોનો સાથ લઈએ સાધનામાં, બધા પરિબળો આપણને પૂરક થાય, પણ જેનો જ્યાં સુધી ઉપયોગ હોય ત્યાં સુધી લઈને, પછી નિશ્ચયની અંદર જો સ્વ ઉપર નિશ્ચયમાં નહીં આવીએ તો વાત બધી બાજી ફંટાઈ જશે. જરા ખેંચાઈ ગયા, લાગણીમાં તણાઈ ગયા, ભાવુકતામાં આવી ગયા, કામ નહીં સરે. ફરીથી તું પરનો આશ્રિત થઈ ગયો. પરભાવ કરવા એ તારું લક્ષણ નથી. સર્વ કર્મનો ક્ષય થતા શાશ્વત પદ પ્રાપ્ત થયા પછી આત્મા સહજ આત્મસુખનો અનુભવ કરે છે, અને એવા અનુભવમાં જે આનંદ મળે છે તેવી અવસ્થાને જ્ઞાની પુરુષ મોક્ષ કહે છે. મોક્ષ થયો છે એની વ્યક્ત લક્ષણ કયું? આનંદ, પરમાનંદ. યશો વિજયજી મહારાજે શબ્દ મૂક્યો પરમાનંદ, પરમાનંદ. બસ કોઈ જ્ઞાની મોક્ષ પર પરમાનંદ, તમે એને જુઓ એટલે બસ પરમાનંદ, આનંદ, આનંદ, આનંદ. આ એવી અભિવ્યક્તિ, એ આત્માને વ્યક્તિ છે, એની સિદ્ધ અવસ્થાની અભિવ્યક્તિ છે આનંદ. એટલે યશોબીજી જેના બધા ગ્રંથો 350 ઉપર છે એનું પહેલો શ્લોક પરમાનંદથી શરૂ થાય, ચલો પરમાનંદથી પૂરો થાય. એને કહ્યું કે આ આત્મા રૂપી છે, પણ એનો એવો જેને આત્મા જાગૃત થયો છે એનું સ્વરૂપ ઓળખાય, પરમાનંદ એનું સ્વરૂપ છે. તો કે જે એવા અનુભવ, કેમ કે આત્મ અનુભવ થયો એટલે એનો જે આનંદ મળે છે એ આનંદ પરમાનંદ છે. એ અવસ્થાને જ્ઞાની પુરુષો મોક્ષ કહે છે. અને એવું સુખ છે, એ કયું છે સુખ? સહજ. સહજ એટલે સ્વમાંથી ઉત્પન્ન થતું, સહ સાથે જન્મેલું. એ કોઈ પદાર્થથી, સંયોગથી, સાથથી, એમાંથી નથી મળ્યું. એને જ્યારે આનંદ મળે ત્યારે કંઈક, સાહેબ તમે કંઈ ખાધું, તમે કંઈ લીધું, તમને કોઈએ કંઈ આપ્યું, આ આનંદ શેમાંથી આવી ગયો? આપણે કંઈક વસ્તુ મોઢામાં નાખીએ પછી આપણું મોઢું મલકાય, સરસ મજાની ચીજ મુખવાસની આવી હોય, ફાઇન છે, આ ફાઇનનો આનંદ આવ્યો, એ કંઈક તે ગ્રહણ કર્યું, એ સહજ નથી, પરથી છે. અહીંયા શબ્દ પ્રયોગ મૂક્યો છે સહજ આત્મસુખનો, સહજ આત્મ સ્વરૂપ, સહજાનંદી. આપ સહજાનંદી છો. આ કોઈ ચમત્કાર, પેલી પાર આવી કોઈ વાત નથી, સિદ્ધિ અને સ્પષ્ટ વાત છે. આમાં દેહાદિકનો એક વખત વિયોગ થાય પછી ક્યારેય સંયોગ થતો નથી, માટે કાયમ માટેની અવસ્થા છે, શાશ્વતની અવસ્થા છે. અને સંયોગ પરનો જ થાય છે અને પરની શરૂઆત, પ્રારંભ શરીરથી થાય છે. પહેલું કામ શરીરની રચના આજીવ કરે છે, કર્માધીન કરે છે, કર્માધીન રચના કરે છે અને સ્વભાવાધીન છોડે છે. જ્યારે જે સ્વભાવમાં છે ત્યારે છેલ્લું કામ શું કરે છે? શરીરને છોડે છે. બધું છૂટતું જાય, સર્વસંગ પરિત્યાગ કરતો જાય. પહેલી રચના એને શેની કરી? શરીરની. અને છેલ્લો પરિત્યાગ એને શેનો કર્યો? છેલ્લી અવસ્થા. 14મું ગુણ સ્થાનક શું છે? હા, પણ એટલે છેલ્લું 14મું ગુણ સ્થાનક શું છે? અયોગીપણું. યોગ એટલે મન વચન કાયના યોગ. એને રૂંધે છે પોતે આત્મશક્તિથી, અને એક સમય માત્રની અંદર એ ત્રણેય યોગને રૂંધીને એનાથી એ મુક્ત. સંસારમાં બંધાયો શરીરની રચના કરીને અને સંસારથી છૂટો આ મન વચન કાયાના યોગરૂપ શરીરને છોડીને. પેલી રચના પણ એ કરી, છેલ્લો ત્યાગ પણ એનો કર્યો. કર્માધીનપણે શરીરની રચના કરી અને જ્ઞાનાધીનપણે, સ્વભાવાધીનપણે એ શરીરને ત્યાગી દીધું કે આ શરીર હવે કંઈ કામનું નથી, આ શરીર પર છે તે હું નથી. શરીરમાં રહેલી હુંપણાની બુદ્ધિ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એના પ્રત્યે પોતાપણાનો જે ભાવ હોય કે એના થકી જ હું છું ને, નહીતર તો આ કેવી રીતે બધું, એ ગયો. એને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે દેહાધ્યાસ. એક અંદર ઊંડે ઊંડે પણ આભાસ છે કે શરીર વિના તો હું ક્યાંથી હોઉં, મારું અસ્તિત્વ શરીર ન હોય તો કેવી રીતે બને? નથી થતી, આપણા વિચારમાં બેસતું નથી. તો સીધો કેવી રીતે છે, એનું અસ્તિત્વ કેવી રીતે છે, નથી બેસતું. એટલે કૃપાળુદેવે એટલી બધી આત્મસિદ્ધિની અંદર આટલી સૂક્ષ્મતા મૂકી છે. ભાગ્ય જ કોઈ જગ્યાએ મોક્ષના ગ્રંથમાં આ જોવા મળશે કે છૂટે દેહાધ્યાસ. જો બધા ઉપાયો કીધા, પાંચે પાંચ, પછી ત્રણ સંકેત પણ કીધા, પણ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી તું છો મોક્ષ. ક્યારે? દેહાધ્યાસ છૂટે ત્યારે. રહી ગયો આનંદમાં, રોકાઈ ગયો, પણ ભૌતિક આનંદમાં, અહિક આનંદમાં, પરસંગના આનંદમાં. આ કે છે મુક્ત અવસ્થા છે, આવો મોક્ષ છે. અને શાસ્ત્રોને એમ કેવું છે કે પાંચમું પદ એટલે મોક્ષ છે. આમ જેને આનંદ પુકાર સ્વીકાર્યું, જેનું હૈયું નાચી ઉઠ્યું, તે સમ્યક દર્શન તરફ મળ્યો કહેવાય. જો ભૂમિકા આપે છો સંકિત સન્મુખ થવાની, હજુ સમ્યક દર્શન થયું નથી પણ સ્વીકાર થયો મોક્ષ છે. એ સ્વીકાર જ્યારે થાય ત્યારે સાધના સાર્થક, સમર્પણ સાર્થક, અહીંથી પરિવર્તનની રૂપાંતરની શરૂઆત થશે. આ એટલા માટે આપણે એટલું બધું આનું વજન આપીએ છીએ કે છઠ્ઠી ભાગ છે એ ઉપાયનો છે. પણ એ ક્યારે શરૂ થાય, ઉપાય કોને કારગત થાય? આ સ્વીકાર જે કરે પોતાના સ્વરૂપનો, પોતાના મુક્ત અવસ્થાનો, પોતાની મુક્તિનો, પોતાના સિદ્ધત્વનો, આ સ્વીકાર કરતો તને આ પછી ઉપાય બધા કંઈક બેસે. સ્વીકાર તો છે નહીં, હજી મોક્ષનો સ્વીકાર નથી, સ્વરૂપનો સ્વીકાર નથી. અને પછી કયો ઉપાય છે? આટલા છે, બીજો આટલા કેટલા હતા, આણે અહીંયા કીધું છે, ઓલાએ આમ કીધું છે, લ્યો પડ્યો વિકલ્પમાં, ચાલ્યો પાછો નવો સંસાર. સમર્પણ સાર્થકતા, અહીંથી પરિવર્તનની શરૂઆત થશે, જીવના રૂપાંતરની શરૂઆત થશે. મોક્ષ છે તેમ સ્વીકાર્યા પછી જ ખરા અર્થમાં સાધનાની શરૂઆત થશે. ભલે સમ્યક દર્શન થયું નથી પણ દ્રષ્ટિ સમ્યકત્વ તરફ ઢળી છે કે મારું સાચું સ્વરૂપ એ છે, સાચી શ્રદ્ધા એ છે, સાચી સમજ છે, એને મળી ગઈ કે સંયોગ એ મારું સ્વરૂપ નથી, સ્વભાવ એ મારું સ્વરૂપ છે. જો આટલી વાતની અંદર બરોબર બેસી જાય તો એટલું આ પાંચમું પદ, ઓછામાં ઓછી ગાથા પાંચમા પદમાં છે. પેલા પદમાં ઘણી છે, બીજામાં ઘણી છે, ત્રીજા ચોથામાં પ્રમાણમાં પાંચ પાંચ છે, પણ ત્રણ જ ગાથા અને બે જ ગાથાથી સમાધાન એ પાંચમું પદ. પણ વધારે ને વધારે વિચારણા કરવી પડે, સમજવું પડે એ પાંચમું પદ. કારણ કે પાંચમું પદ બેસે કે હું મોક્ષ સ્વરૂપ છું તો આ સંસાર ખોટો છે, આ બધું સ્વરૂપ ખોટું છે, સંયોગો ખોટા છે. પછી શંકરાચાર્યનું વાક્ય બેસે કે જગત મિથ્યા છે અથવા સ્વપ્ન જેવો સંસાર. પછી કૃપાળુદેવની વાત બેસે કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન, એઠવત છે અથવા સ્વપ્ન સમાન છે, કઈ વળે નહીં. બસ આટલી વાત, આ બેસે, આ સમ્યક શ્રદ્ધાની શરૂઆત થઈ, પ્રારંભ થયો. સમ્યકત્વ તરફ જીવ વળશે અને સમ્યકત્વના હવે વાતો છે એ પછી આવશે વિશેષ અવસરે. અહીંયા ભાગ બીજો ગાથા 91 સુધીનો જે છે અને પાંચ પદ છ પદના એ પાંચ પદનો આપણો અભ્યાસ વિવરણ વગેરે પૂરું થાય છે વિશેષ અવસરે. Okay.